તારીખ 8/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 136 અને 137 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 105
બધા ગુણો પોતાના અનંત સામર્થ્યને ધારણ કરે તેમ છતાં એ જ્ઞાન રૂપ છે કે જ્યાંથી અંતરમાં પ્રવેશ કરવાનો એક મુદ્દો છે, સ્થાન છે, જગ્યા છે, જ્ઞાન છે. વાત સત્ય આત્મા છે, એટલું જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે, નિર્ગુણમાં જ્ઞાન છે. જ્ઞાનમાં જ્ઞાન છે, સમાન જ્ઞાન છે, સર્વ પ્રદેશો એનો અનુભવ કર પોતે અનુભૂતિ સ્વરૂપ છે, અનુભવ કરનાર પણ એ જ છે, અને અનુભવ જેનો થવાનો છે તે અનુભવ થનાર પણ તે જ છે. જ્ઞાનાનુભૂતિ છે આત્માનુભૂતિ. જો જ્ઞાન સ્વપણે અનુભવાય તો તે આત્મા જ છે, તેથી આત્મા બીજું કોઈ તત્વ છે એનો વિચાર નથી. આ અનુભવનો વિષય છે. અનુભવ પ્રધાનતા એટલે એ વાત ઉપર વજન આપે છે, એટલો જ સત્ય આત્મા. મારા હાથે આગળ થાય છે ને કહ્યું પરમાર્થ સ્વરૂપ જે કોઈ આત્મા છે, જેટલો આત્મા છે એ એટલો છે કે જેટલું આ જ્ઞાન છે એટલો જ આત્મા છે. આથી વધારે કાંઈ તને અમે આગળ વિચારી દેતા. પછી એ વાતો નથી કરતા કે જે છે તમે માથામાં એમ થાય કે આ કઈ વાત કેવી રીતે પકડવી, એ કઈ વાત કરવી છે, બીજી વાત કરતા નથી. એટલો જ સત્ય આત્મા છે, એટલું આ જ્ઞાન છે એમ નિશ્ચય કરીને, એવો નિશ્ચય રાખીને, એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં જ સદાય હતે પા જ્ઞાનની રુચિકર, જ્ઞાનની પ્રતિકર, અને જ્ઞાનમાં તો હૃદય પામ, જ્ઞાનમાં લીનતા, જ્ઞાનથી જ્ઞાનમાં એકાગ્ર, જ્ઞાનથી જ્ઞાનનો અનુભવ કર. બસ આટલો જ આત્મા, પરમાર્થ સ્વરૂપ આત્મા આટલો જ. રહસ્યભૂત વાત છે. ઉગાડવાળાને સૂક્ષ્મ જ્ઞાન મળે છે, સૂક્ષ્મમાં પથાણો છે એને તર્ક જેવો થાય છે, પણ આમાં દ્રવ ક્યાં આવ્યું છે? અમારે દ્રવનું અવલંબન લેવું છે, પર્યાયની નિયમ છે. દ્રવગુણ પર્યાયનું પ્રકરણ શું કરવા ચાહીએ? જે દ્રવગુણ પર્યાયનો વિષય અર્થશાસ્ત્રની અંદર નિરૂપણ કરેલો છે એનું કારણ કે વસ્તુનો નિર્ણય કરવો, બંધારણીય રીતે વસ્તુનું સ્વરૂપ કેવી રીતે છે એટલું ખ્યાલ કરાવવા માટે એટલું જ પ્રયોજન, એટલું મર્યાદિત પ્રયોજન છે એ વાત છે. હવે એ વિષયને અહીંયા વચ્ચે લાવવાની જરૂર છે. ખ્યાલ આવી ગયો કે દ્રવ્યનું પર્યાયથી વસ્તુ કેવી રીતે રહેલી છે? તો ખ્યાલ આવી ગયો તો એ વાત હવે અનુભવ કાળે વચ્ચે લાવવાની જરૂર નથી. હીરાની ખરીદ કરતી વખતે જેટલી ચિકાશ કરે તે હીરાનું દાગીનું પહેરતી વખતે વચ્ચે લાવવાની જરૂર નથી. અનુભવ એટલે એ વાત અહીંયા જરૂર નથી, એને અનાવશ્યકપણે વચ્ચે લાવે છે તો એને એને જે કરવું જોઈએ એ કરી નથી શકતું. ત્યાં ચિકાશ કરે પહેરતી વખતે તો એને પહેરવાનો આનંદ. એટલે જે વ્યવહાર ધારે છે એનો ખ્યાલ આવે તો એની વાત વચ્ચે ન લાવે અથવા ભૂલી જાય, નહીં તો એ વાત વચ્ચે ઊભી થાય. આમાં દ્રવ્ય પર્યાય દ્રવ્ય પર્યાયની અહીંયા પ્રકરણ નથી. એ વાત સમજી લીધી છે તો હવે વચ્ચે લાવવાની જરૂર નથી, અને ન સમજી હોય તો પહેલા એ થોડી વાર સમજી લે જેમ અભેદ નો વિષય ચાલતો હોય, અભેદ ના અવલંબન ઉપર જોર દેવાતું હોય ત્યારે ગુણ ભેદ અને પર્યાય ભેદ ની ચર્ચા વચ્ચે લાવી શકાય. વચ્ચે લાવે એનું જે જોર છે એ ઠંડુ પડી જાય, કેમ કે એવી જ વાત છે કે જેટલું આ જ્ઞાન છે એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં સદાય પ્રીતિકર રૂચિમાં, એટલું સત્ય કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન ત્રણ બોલેલા છે એટલો જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે, એટલું જ સત્ય કલ્યાણ છે. કેમ કે એમાં કોઈ ઉપદ્રવ નથી, જ્ઞાનમાં કોઈ ઉપદ્રવ નથી. આખું તો બ્રહ્માંડમાં ઉથલ પાથલ થાય તો જ્ઞાન ને શું થાય? સ્વભાવથી નિરુપાધિક અને સ્વભાવથી નિરઉપદ્રવી છે, એમાં કોઈ ઉપદ્રવ નથી, એમાં કોઈ ઉપાધિ નથી, થઈ શકતી નથી, હોય શકતી નથી. એટલે એટલું જ સત્ય કલ્યાણ છે, જેટલું આ જ્ઞાન છે એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્ર થઈ ગયું એટલે કલ્યાણ માટેનો પણ આવો જ નિશ્ચય કરીને સ્વરૂપનો પણ એટલો જ નિશ્ચય કર કે જેટલું આ જ્ઞાન છે, કલ્યાણનો પણ એટલો જ નિશ્ચય કર કે જેટલું આ જ્ઞાન છે એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદાય સંતોષ પામ, મારું કલ્યાણ છે એમાં સંતુષ્ટ થઈ જાય. આથી બીજે ક્યાંય ક્યારે જવાની જરૂર નથી, સંતોષ પામ. જ્ઞાનમાં સુખાનુભવ કર, જ્ઞાનમાં સુખ છે, જ્ઞાન સુખ સ્વરૂપે છે, જ્ઞાન ને સુખ જુદા પડી શકતા નથી. અને એટલું જ સત્ય અનુભવનીય છે, એટલું જ સત્ય અનુભવની ત્રણેયમાં સત્ય શબ્દ વાત કરતા, સત્ય આત્મા, સત્ય કલ્યાણ અને સત્ય અનુભવવાને યોગ્ય. સત્ય અનુભવની છે કે જેટલું આ જ્ઞાન છે, જ્ઞાનનો જ અનુભવ થઈ શકે છે, જ્ઞાન જ્ઞાનનો અનુભવ કરી શકે છે. પ્રાણનો અનુભવ કરી શકતો નથી, અનુભવને યોગ્ય હોય તો જ્ઞાનને પોતાને પોતે જ અનુભવને યોગ્ય છે. આથી આગળ અનુભવ કરવા માટે તારે ક્યાંય જવાની જરૂર નથી. એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદાય તૃપ્તિ પામ, ગતિ પામ, સંતોષ પામ અને તૃપ્તિ પામ. શબ્દો જુદા જુદા લીધા છે. એમ સદાય આત્મામાં રસ, આત્મામાં સંતોષ અને આત્મા તૃપ્ત એવા તને વચનથી અગોતો એવું સુખ છે એમ થતાં તને વચનાથી વિકલ્પાથી એવું કોઈ તને સુખનો અનુભવ થશે અને તે સુખ એ ક્ષણે તું સ્વયંભેવ પ્રત્યક્ષ અનુભવ કરીશ, એ સુખનો તને પ્રત્યક્ષ અનુભવ થશે. એના માટે તું બીજાને ન પૂછ, માન્યાન પ્રાક્ષી પ્રશ્ન કરવાની તને જગ્યા નહીં. મને હું સુખ થયું કે નહીં, મને અનુભવ થયો કે નહીં, મને આનંદ આવ્યો કે નહીં, એ પૂછવાની તને કઈ જરૂર નહીં પડે. એવું કોઈ અપૂર્વ અલૌકિક રચનાથી વિકલ્પથી પાર જઈને જે સુખ થશે એના માટે તરીકે કોઈને પૂછવાની જરૂર પડશે. પ્રદર્શિત જે થશે તેને અનુભવ થશે, એના માટે કઈ બીજાને તો પૂછીશ નહીં. અથવા તો હું એટલો નિશંક થઈશ અનુભવની પ્રત્યક્ષતા હોવાને લીધે, તું એટલો નિશંક રહીશ કે આ વિષયમાં તને પ્રશ્ન પૂછવાનો વિષય નહીં. કેમ કે તું એ વિષય તો અજાણ્યો નથી, તારે પૂછવું પડે. અજાણ્યું હોય તે પૂછે, શંકા હોય તે પૂછે, સંદેહ હોય તે પૂછે. સંકેત એ છે કે અંતર્મુખ થવા માટે અંતર્મુખ થવાનું દ્વાર કયું? એટલે જ્ઞાન દ્વાર. આ સંકેત જેટલું આ જ્ઞાન છે એટલો પરમાર્થ સ્વરૂપી આત્મા છે, એટલો જ અનુભવને યોગ્ય વિષય છે, એટલું જ કલ્યાણપ્રદ છે. બસ વાત બુદ્ધિ આનો પૂરી થઈ ગઈ, કઈ કહેવાનું બાકી નથી. જે આરાધનાનો પ્રકાર છે, માર્ગ છે, એ સ્પષ્ટ કર્યો છે. અન્ય માર્ગે કોઈ વળે નહીં અને આ માર્ગ ઉપર આવી શકે એટલે વિશે સ્પષ્ટ કર્યો. નામ પર જ વેદન લીધું. આ ગાથા ઉપરના કળશમાં સમ્યક દ્રષ્ટિને દેવ કર્યો છે. પછી નીચે શક્તિ સ્વયં એવ દેવા પોતે જ દેવ છે. અચિંત્ય શક્તિનો અણહાર પોતે જ દેવ છે. ચિન્માથ ચિંતામય રહેશે યસ્માત સર્વાર્થ સિદ્ધાત્મ તૈયાર વિદ્યે. બધી સિદ્ધિ એને થોડી હવે કાંઈ એને સિદ્ધ કરવાનું માટે રહેતો નથી. તેથી જ્ઞાનીને અન્ય પરિગ્રહથી કોઈ કામ નથી, પ્રયોજન નથી. કે મન્ય છે જ્ઞાની, કે મન્ય છે પરિગ્રહેણ. આ પહેલા 45 જ્ઞાન છે તે સાક્ષાત મોક્ષ છે, તે જ્ઞાનથી જ મળે છે. અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. એમાં ભાવાર્થ વાળા કળશ છે, એમાં પણ એ બદલીનું છે. બીજું બધું કરવાથી ભલે ક્લેશ ક્લેશ કરે, જે જીવોને ક્લેશ કરવો હોય એટલે દુઃખી થવું હોય, ભલે દુઃખી થતા અન્ય માર્ગે જઈને, ઉન્માર્ગે જઈને, અન્ય પ્રકારે પ્રવૃત્તિ કરીને ભલે બધા દુઃખી થાય, ત્યાં સુધી દીધું. એટલે કે ક્લિશ્ય કામ જો કરે, મહાવ્રત તપો ભારેણ ભગના સ્થિરમ, પંચ મહાવ્રત અને તપશ્ચર્યાના ભારથી ભાંગીને ભૂકો થાય, કાય ક્લેશ કરીને એ ભલે લાંબા કાળ સુધી ભાંગીને ભૂકો થાય અને દુઃખી થાય. જ્ઞાન જ્ઞાન ગુણ વિના કથમ અપી પ્રાપ્ત ભણવંતે. કે આ જ્ઞાન તો જ્ઞાન ગુણ વિના કોઈ પણ રીતે, જ્ઞાન ગુણ એટલે જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ કરવો તે જ્ઞાનનો ગુણ. શું જ્ઞાનનો ગુણ છે? અનુભવ કરવો. તે કોનો? કે સ્વયં નો. જ્ઞાન જ્ઞાન ગુણ વિના કથમ અપી કોઈ પણ રીતે તેઓ આત્માને પ્રાપ્ત કરી શકતા નથી, કોઈ પણ રીતે કલ્યાણને પ્રાપ્ત કરી શકતા નથી, કોઈ પણ રીતે પરમાર્થને પ્રાપ્ત કરી શકતા નથી. કેમ કે સાક્ષાત મોક્ષ ઇદમ નિરામય પદમ સંવેદ્યમાનમ સ્વયં સ્વયં સ્વસંવેદ્યમાન છે. નિરામય પદ છે આ જ્ઞાન જ. નિરામય પદ છે, નિરુપદ્રવી કહો કે નિરામય કહો, બહુ જ ઇન્દ્રિયાધિકારમાં સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ વિસ્તારથી ખુલીને કહ્યું છે કે આ વાત જ્ઞાન તો બહુ વજન આવી. શિષ્ટતા એ છે શાસ્ત્ર કરતા નહીં કે અનાદિથી વિધિ વિષયક જે અજાણપણું છે અથવા વિધિ વિષયક જે રહસ્ય છે એ ખોલતા જાય છે, એ દ્રષ્ટિનું સ્વરૂપ બતાવીને એ વિષયને ખોલી નાખે. બધા અધિકારમાં નિર્જરાનો અધિકાર બહુ રસિક અધિકાર છે. મોક્ષ બીજે જ્યોતિષ ને સ્વદેશ ને એ જ મોક્ષ છે. કેમ કે જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટાપણે પરિણામ તો ક્યાંય બંધાતું જ નથી ને નિર્લેપ રહે છે, માને થી બંધાઈ જાય એમ નથી. જ્ઞાન તો જ્ઞાન પણ એ જાય છે, જ્ઞાન માં કઈ ચોટતું નથી, જ્ઞાન સ્વરૂપ જ છે. એને એ દ્રષ્ટિથી તે કદી જોયું નથી અને અનુભવ્યું નથી. હા, એ તકલીફ છે, બાકી છે એ તો જે છે તે જ છે. આત્મ સ્વરૂપ નો મહિમા કર્યો છે. પોતાના ચિદાનંદ સ્વભાવના ગુણના અભિમુખ થઈને તેના અતિન્દ્રિય આનંદનો અનુભવ કરો, તે જ આત્માનું સાચું અભિનંદન છે. લોકો અભિનંદન આપે છે, એના ઉપર થોડી ચર્ચા ચાલી છે. મહિમા કરે છે, અભિનંદન આપે છે, સાલગીરા કે છે, જન્મદિવસ હોય ત્યારે અભિનંદન આપે છે. કહે છે કે એ બધા અભિનંદન લૌકિક અભિનંદન છે, એમાં કઈ આત્માને સુખ થાય એવું નથી કે એમાં આત્માનું કલ્યાણ થાય એવું નથી, એમાં કોઈ આત્માનું હિત નથી. પોતાના ચિદાનંદ સ્વભાવને અભિમુખ થાય, પોતાના સ્વપદની સન્મુખ થાય, પરમાત્મ પદની સન્મુખ થાય અને સન્મુખ થતા અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય, તે આત્માનું સાચું અભિનંદન છે. આનંદ અને અભિનંદન, નંદ શબ્દ સામાન્ય છે તો કે આત્માને આત્મામાંથી આનંદ આવ્યો તે આત્માનું અભિનંદન છે. આ ખરું અભિનંદન, પરમાર્થિક અભિનંદન આ છે. બાકી બધી અભિનંદનની વિગતમાં જેટલી વાતો છે એમાં કાંઈ માલ નથી. અથવા જૂઠા વિનોદ વડે આ આત્મા પોતાને ઠગે છે. શું કરે છે? જૂઠા વિનોદ વડે ઠગે છે. સુખ નથી તથા સુખની કલ્પના કરી કરીને રાજી થાય છે, એમાં કાંઈ સુખ નથી. જૂઠા વિનોદ થી થતા છે. બાળક હોય અને એમ કે તારો હાથ લાવ, તારો હાથ તને પેંડો આપો, પછી આમ કરીને આમ આપો, કાંઈ હાથમાં હોય ને જ્યાં તને પેંડો આપ્યો ખાઈ જાય, બોલો આમ કરીને ખાઈ જાય, પછી રાજી થાય. પેંડો ખાતો છે
નહીં
તો ખોટો આનંદ લે છે. બાળક રમત કરે છે તો કેવું, એમ આજે જગતના પ્રસંગોમાં, જગતની વાતોમાં જૂઠો વિરોધ કરે છે. એને એમ લાગે છે આ બહુ સારું, અને આર્થિક આર્થિક એમ કરીને જે રાજી થાય છે, ખુશી થાય છે, એ જૂઠા વિનોદ વડે પોતાને ઠગે છે. દીપચંદી અનુભવ કરે, અભિનંદન આપે છે, એમાં પણ એ વાત છે, જૂઠો વિરોધ. એમાં એનાથી આત્માને સુખ કે આનંદ થાય એવું કઈ છે ને? એ શું ચીજ છે? કોઈ બીજા અભિનંદન આપે છે, માન આપે, એ શું ચીજ છે? કે આત્માને માટે એ કોઈ વસ્તુ જ નથી, અવસ્તુ છે. કોઈ વસ્તુ નથી પણ એ અવસ્તુ છે. એમાં આત્માને કઈ મળતું નથી, આવતું નથી. આત્મા પોતાના ચિદાનંદ સ્વભાવના અભિમુખ થઈને તેના અતિન્દ્રિય આનંદનો અનુભવ કરો, તે જ આત્માનું સાચું અભિનંદન છે. આ સિવાય જગતના લોકો ભેગા થઈને પ્રશંસા કરે, ઘણા માણસો ભેગા થઈને પ્રશંસા કરે કે અભિનંદન પત્ર લખીને આપે, સહી કરીને આપે, તેમાં આત્માનું કાંઈ હિત નથી. એવું બધું અનંત વાર થઈ ગયું. તારા આત્માને કાંઈ એનું ફળ આવ્યું નથી, આવશે પણ નહીં. એ બધું નિરર્થક છે, વ્યર્થ છે. ભ્રમણા એ કરીને જીવ માનના વિષયમાં એટલો બધો ખેંચાઈ જાય છે કે એ ભ્રમણાથી નીચ પદમાં ઉચ્ચ પદની કલ્પના કરે છે, પોતાના સર્વોત્કૃષ્ટ ઉચ્ચ પદને ભૂલે છે. આ પરિસ્થિતિ થાય છે. ગમે તે માન આપે, અભિનંદન આપે, પણ એનું પદ તો સર્વોત્કૃષ્ટ છે, સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે. એથી નીચું શું આપે એમ છે? એને કોઈ પણ એને વિશેષણ આપશે તો આથી ઊંચું કોઈ વિશેષણ છે? પરમેશ્વર પદથી કોઈ ઊંચું વિશેષણ છે? બધા એ નીચેના વિશેષણ આપે છે. અને આ ભાઈ રાજી રાજી થાય કે મને બધા એ ભેગા થઈને
અભિનંદન
નવાઈ, એનાથી પણ નવાઈ, ઊંચો હતો એ નીચો કરીને દેખાડ્યો ને તે મૂર્ખા એમાં મસ્ત કરી ઉલ્લાસ કર્યો તને આવ્યો, એ મૂર્ખાય છે. બીજું કઈ નહીં, ખરેખર તો એની નિંદા છે. એના નીચેના વિશેષણો આપવા એ તો એની નિંદા છે. એની નિંદા કરે ને એ રાજી થાય. જેમ કોઈ ગાળ સાંભળીને રાજી થાય, ગાંડા માણસ ની માફક, પાગલ માણસ ની માફક, એવી પાગલપણ ની સ્થિતિ માન કસાય વચ્ચે જીવની થાય છે. એટલે એમાં આત્માનું કાંઈ નીકતો નથી, પણ એમાં ખુશી થાય, એમાં ઠીકપણું આવે તો તે અહી જ છે. નીકતો નથી પણ એ અહી જ છે. અરે પ્રભુ, શું પ્રભુ કહ્યું અહીંયા એટલા માટે કે અરે પ્રભુ, તને તારા આત્માનું સાચું બહુમાન જ કદી આવ્યું નથી, તારી મહત્તા જ તને ભાસી નથી, તું કેટલો મહાન છો એ તને ખબર નથી. આગળ બધો પ્રભુ કઈ નહીં સમજો. અરે પ્રભુ, તને તારા આત્માનું સાચું બહુમાન જ કદી આવ્યું નથી. પ્રભુ કે છે તો એને ખ્યાલ નથી જતો કે મને શું કરવા પ્રભુ કે છે. શું કે છે? અરે પ્રભુ, તને આ કેમ આમ થયું? એને લાઈટ થવી જોઈએ. મને પ્રભુ કીધો છે શું? તો માનતો નથી મારી જાતને પ્રભુ. અને આ મને પ્રભુ કહે છે, એના તો કોઈ સાધારણ વ્યક્તિ નથી. એને કાંઈક અંદરમાં વિચિક્ષણ હોય તો એનું ધ્યાન જવું જોઈએ, લક્ષ જવું જોઈએ. તને તારા આત્માનું સાચું બહુમાન જ કદી આવ્યું નથી. તારા ચૈતન્ય સ્વરૂપની મહત્તા ભૂલીને તું સંસારમાં રખડ્યો, બસ જે કારણ છે રખડવાનું એ આ કારણ છે કે તારા સ્વરૂપની મહત્તા છે, એ મહત્તા તને ભાસી નથી, સમજાણી નથી. અને એ મહત્તામાં તને એનો ખ્યાલ આવતા મહત્તા આવી નથી. મહાન છે એની મહાનતા આપવી જોઈએ એ કોઈ કલ્પના નથી, છેદમાન સ્વરૂપે કરીને આત્મા આત્માને છે. પણ એ મહત્તા ભૂલીને, પોતાની મહાનતા ભૂલીને શું સંસારમાં રહ્યો? રાખવું છે, આથી વધારે તો કોઈ વિશેષ વાત નથી. કઈ કરવું, બનાવવું, રચવું કઈ ઉપાધિ નથી. જેવું સ્વરૂપ છે બસ એવું જાણવું, એવું અનુભવવું. સર્વજ્ઞ પરમાત્મા જેવી તાકાત કાળા સ્વભાવમાં પડી છે, જેવી સર્વજ્ઞ પરમાત્માની વ્યક્ત શક્તિ છે, તેવી જ સ્વભાવ શક્તિ અવ્યક્તપણે તારા સ્વરૂપમાં રહેલી છે. સદાય પડી પડી છે એટલે સદાય છે, ક્યારે પણ નથી એમ નથી, સદાય છે. તેનું બહુમાન કરીને, તેને ઓળખીને, એનું બહુમાન કરીને, એના એની મહિમા લાવીને, પરાણે લાવવાનો સવાલ નથી. ઓળખે એટલે એનું મહિમા આવે, એ મહિમા પૂર્વક તેનું સ્વભાવ સન્મુખ થા, સ્વભાવને સન્મુખ થા, દિશાને બદલશો, અંતર્મુખ થા, અંતરતત્વ સ્વરૂપ જે આત્મ સ્વભાવ એને સન્મુખ થા, અંતર્મુખ થા, અને સ્વભાવના આનંદનું વેદન કરીને તું પોતે તારા આત્માનું અભિનંદન કર. બીજા અભિનંદન આપે છે એની અપેક્ષા છોડીને, બીજા માન આપે એની અપેક્ષા છોડીને તું પોતે તારા આત્માનું અભિનંદન કર. તારા આત્માનું આત્મા માન છે એની માનતાને તું પોતે જો સન્મુખ થઈને એના આનંદને, વેદ આનંદને અનુભવ. પવિત્ર નિર્દોષ આનંદ છે એને તું ભોગવ, એ તારું સાચું અભિનંદન છે. અને એમાં તારું હિત છે, એમાં કલ્યાણ છે, એ કરવા યોગ્ય છે અને કર્તવ્ય છે. બીજા માન આપે એની અપેક્ષા એ તો દીનતા છે. એમાં બીજા ભલે માન આપે પણ તારી વૃત્તિ તો દીન થઈ, અપેક્ષિત વૃત્તિ એ છે. દીન માનની અપેક્ષિત વૃત્તિ છે એ પોતે જ દીન વૃત્તિ છે. તો જે પોતે દીન છે એ માન ક્યાંથી રહ્યો? અને માન નથી તો એમને માન આપ્યું એ વાત કેટલી વ્યવસ્થિત છે, મંદ બેસતી છે, વિચિત્ર છે. જેને લોકો માન આપે છે અને જે માનની અપેક્ષાથી માનનો સ્વીકાર કરે છે, કહે છે કે એ પોતે તો દીન થયો છે, એ તો માન રહ્યો જ નથી, એ વખતે એ પોતે દીન થયેલો છે, દીન થયેલો છે. આવી પરિસ્થિતિમાં એને માન મળે છે, પોતે દીન છે બોલા એને માન આપે છે. કઈ સુસંગતતા નથી એની સાથે, કોઈ સુસંગતતા નથી. એટલે એમ કહે છે કે તું જ તારું અભિનંદન કર, એ તારા હિતનું કાર્ય છે, અને બીજાની અપેક્ષા છોડતો. એ તો કલ્પના એ ચડવા જેવી વાત છે. માન મળે તો કલ્પના એ ચડવા જેવી વાત છે. છેતરામણ બહુ છે, માન ન આપે તો કઈ નહીં, પણ નિંદા કરે તો નિંદા કરે એમાં અણગમો જીવને આવે. આ મારામાં આવા દોષ નથી એવા દોષારોપણ કરે છે, અવર્ણવાદ કરે તો દોષ ન હોય ને દોષ કહે છે. એ તો બરાબર નહીં ને. તો એકની એક વાત છે, જેને નિંદાનો અણગમો છે એને પ્રશંસા અવશ્ય અવશ્ય ગમે જ છે, એને પ્રશંસાની પ્રીતિ છે. પણ જરા ક્ષેત્રનો વિષય છે, નિંદા કરે ને અણગમો થાય ને તો એને પ્રશંસા જરૂર ગમે છે, એ વાત નક્કી છે. પ્રશંસા કહો, અભિનંદન કહો, માન આપે છે, મનુષ્યની ગતિમાં મનુષ્ય પર્યાય જે ગતિ છે એમાં સૌથી મોટો દુશ્મન આ છે. જેને સ્વચ્છંદ મહાદોષ કહ્યો પણ એ માન પ્રકૃતિના ભેદમાં જાય છે. મિથ્યાત્વ નહીં હટવાનું કારણ આ છે કે જીવ માનની કલ્પનાને છોડી શકતો નથી, એટલે જેવું સ્વરૂપ છે મહાન એવું એને માનતું નથી. આ તકલીફ છે. અને મનુષ્ય લોકમાં જેટલા તો વિધિવિધ સંપ્રદાયો ઉભા થયા એનું મૂળમાં આ વસ્તુ ઉભી છે. બધું જતું કરે, માન છોડે એ એનો આત્મા થઈ પડ્યો એવું થઈ જાય છે. મનુષ્ય ગતિમાં માન છે એનો આત્મા થઈ પડ્યો. હું મારામાં જોઉં છું તો મારી મહત્તા તો એટલી ને એટલી જ રહેશે, ઓછું થયું નથી. જે સાક્ષાત પરમાત્મા પદ સ્વરૂપે છું તો એમને મકબન છું. કોઈ કરોડપતિના બાયને લખી જાય કે આ ભાઈએ દિવાળો કાઢ્યો છે માટે જો કોઈ ચેતીને વ્યવહાર કરવો તે જ બધા બધા ચેતી જાઓ આ ભાઈએ દિવાળો કાઢ્યો છે, તો પેલો અંદર હશે શું કરે? ખરેખર માની લે કે અરે રે મને દિવાળીઓ કહી દીધો, અરે રે મારી ભાઈ કરોડો રૂપિયા છે મને દિવાળીઓ કહી દીધો, એવું એને શોખ થાય, એને દુઃખ થાય, એને હસવું આવે. એ બિચારો તમે એમ લખે એથી મને શું ફરક પડવાનો છે? એ તો એની હાસ્યાસ્પદ વાત છે એના જેવું.
નથી
ફૂલાતો કેમ ખબર પડી? જયારે નિંદા કરે છે ત્યારે એને રોષ થાય છે, તો પ્રશંસા વખતે ફૂલાણું નથી. એ કેવી રીતે નક્કી કર્યું? ફૂલાણો છે કોઈ બહાર દેખાય ને દેખાય બીજી
વાત
છેતરાય છે,
બીજું પાછું પડ્યું છે,
એટલે અહીંથી એને બતાવવું પડે છે કે કોઈ મારી પ્રશંસા કરે છે. આપણે તો કાંઈ એમાં બહુ ફૂલાતા નથી, પણ નિંદા કરે ત્યારે ત્યારે શું થાય છે? એના ઉપરથી માપ કાઢી લે કે તને ગમે છે કે નથી ગમતી પ્રશંસા. જ્ઞાનીઓ તો ચારે પડખેથી વિષયને જાણ્યો છે, અનુભવ્યો છે, અને આ વિષયનું જેમને પરિજ્ઞાન વર્તે છે એ તો બધું ખુલ્લું સ્પષ્ટ કરીને મૂકી દીધું. જ્ઞાન અને સ્વરૂપ સ્થિરતા એનું ચારિત્ર જેને થયા છે, એટલે કે અંદરમાં આત્માનું શુદ્ધ શ્રદ્ધાન વર્તે છે, એનો સ્વાનુભવ સ્વસંવેદન છે, અને સ્વરૂપમાં સ્થિરતારૂપ સ્વરૂપાચરણ ચારિત્ર જેને થયું છે, ત્રણેય વાત જેને થયા છે, ત્રણેય પ્રકારના પરિણામ જેને થયા છે, ત્યાં વિશેષ સ્વરૂપ સ્થિરતા અને શુદ્ધોપયોગ ન થાય
તો તે કાળે આગ્રહ ન કરવો જોઈએ કે અરે શુભ ભાવ આવશે તો હું ભ્રષ્ટ થઈ જઈશ. શું કહે છે અહીંયા જે સ્વભાવનું અવલંબન છે અને જે અવસ્થા અવલંબન લેનાર અવસ્થા છે એ બંને વચ્ચે વજન કેવી રીતે રહેવું જોઈએ કે જેથી સંતુલન જળવાઈ રહે અને એક બાજુ ખોટું વજન ના આવે, સ્વભાવ ઉપરનું વજન કે પર્યાય ઉપરનું વજન, અધ્યાત્મ પર્યાય શુદ્ધોપયોગ ને શુદ્ધોપયોગની વાત કરી તો ત્યાં તે કાળે સ્વરૂપ સ્થિરતા એટલે શુદ્ધોપયોગ ન થાય તો તે કાળે આગ્રહ ન કરવો જોઈએ. નીચેથી બીજી લીટી વાંચો કે શુદ્ધ ઉપયોગ રૂપ થવાની ભાવના તે કાળે પણ હોય, શુદ્ધ ઉપયોગની ભાવના હોય શુભ ભાવના કાળે અને છતાં આગ્રહ ન હોય, આ એનું સંતુલન છે. વેપારી માલ વેચવા બેસે ત્યારે ગ્રાહક પૂછે કે ભાવ શું, કે ભાવ નું હવે તમારે શું કામ છે, તમે જે કે જેમ કહેશો એમ કરશો, માલ કેટલું આવતું નથી કયો, પેલા કાપડ મૂકવાની વાત કરે, કાપડ નો વેપાર વાળી કારણ કે ફાયદા પછી એટલો ઓલા ને શરમ આવશે, એનું કામ કાતો ખડાવી દીધો હવે એને કેવી રીતે ના પાડવી. એ વખતે ખોટી માગણી કરે તો એમ તો થાય છે પોસાતો નથી, પોસાય નહીં, મને ખર્ચો છે બે પૈસા કમાવા દેશો કે નહીં ત્યારે એમ કે. અને એ પહેલા એમ કે તમે જે જોઈ શું કે તમે જેમ કે છો એમ તો માલ નહીં જોઈ, બે બાજુ ખેંચે, ભીલું એવું મૂકે અને ખેંચે એવું બાજુ, બસ આ વેપાર આમ વેપાર ચાલે, આ એનું સંતુલન છે કાર્ય પદ્ધતિ. બે બાજુ કરે છે કે નહીં, ભીલું પણ મૂકે છે અને ખેંચ પકડ પણ કરે છે, એમ શુદ્ધોપયોગની ભાવના પણ હોય છતાં શુદ્ધોપયોગનો આગ્રહ ન હોય એમ કે. બંને વાતનું સંતુલન જેમાં રહે છે એવી કોઈ પર્યાય વિષય સંતુલિત સ્થિતિ રહેવી જોઈએ મોક્ષ માર્ગને વિશે, નહીતર ગડબડ થઈ જાય, ગડબડ થઈ જાય એટલે મોક્ષ માર્ગ ચ્યુત થઈ જાય. એવી થોડી સૂક્ષ્મ વાત આ બોલની અંદર કરી છે. ફરીથી અંદર શુદ્ધ ચૈતન્ય વસ્તુનું ભાન કે સમ્યક દર્શન જ્ઞાન અને સ્વરૂપ સ્થિરતા ચારિત્ર થયા છે, ત્યાં વિશેષ સ્વરૂપ સ્થિરતા અને શુદ્ધોપયોગ ન થાય. શું થાય છે, કોઈ જીવને શુદ્ધોપયોગ જલ્દી જલ્દી આવે છે, કોઈ જીવને શુદ્ધોપયોગ આવવામાં સમય લાગે છે. એવી એક જ ગુણ સ્થાનની અંદર જુદી જુદી વિચિત્ર પરિસ્થિતિ સાધકોની હોય છે. ચોથા ગુણ સ્થાનમાં, પાંચમાનું સ્થાન, છઠ્ઠા સાતમાનું સ્થાન, બધે એવી રીતે પરિસ્થિતિ છે. સ્થૂળપણે એના ત્રણ ભેદ છે, જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ. પંચમ ગુણ સ્થાનમાં તો એ વિષય વિસ્તારથી ચાલ્યો છે, ત્યાં તો પ્રતિમાના 11 ભેદ લઈને 11 પ્રતિમા એવી રીતે નિરૂપિત કરી છે કે પહેલી 5 પ્રતિમા સુધી એને જગન્ય સ્થિતિમાં રાખી છે, 6 થી 9માં એને મધ્યમ કોટિમાં લીધા છે અને 10 અને 11માં ઉત્કૃષ્ટ કોટિના પંચમ સ્થાન વચ્ચે જીવો લીધા છે. કેમ કે ત્યાં આચરણના પગથિયાં સ્પષ્ટ બાહ્ય ક્રિયાથી સમજાવી શકાય ને સમજી શકાય એમ ખુલ્લા થાય છે. પણ તારતમ્ય ભેદથી લ્યો તો એક જ ગુણ સ્થાનમાં અસંખ્ય પ્રકારના તારતમ્યના ભેદ છે, ચોથા ગુણ સ્થાનમાં, પાંચમા ગુણ સ્થાનમાં અને છઠ્ઠા પ્રત્યેક ગુણ સ્થાનમાં, સાતમામાં, આઠમામાં, નવમામાં, દસમામાં, 11મામાં, જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ભેદ છે. એટલે
એક વખત કરણાનુરૂપથી સમજાવવામાં આવે છે કે ચોથા ગુણ સ્થાનમાં આવે ત્યારે આટલા પ્રકૃતિની વિચ્છેદ કરે, ચોથાને છેડે અને પાંચમાના પ્રારંભમાં આમ થાય, પાંચમાને છેડે આમ થાય, એમ એને છેડે પાછી બીજી વાત હોય છે. એવી રીતે એને કરણાનુરૂપથી સમજાવાય છે. એ પરિણામનો ત્યાં એ પ્રકૃતિનો બંધ નથી, એનો અર્થ કે તદ નિમિત્તક એને વૈભાવિક પરિણામનો અભાવ કર્યો છે ત્યારે એને બંધ નથી. બંધ નથી એનો અર્થ શું છે? બંધની વિચ્છિત્તિ લીધી છે એનો અર્થ શું છે? કે બંધ થાય એવા પરિણામ વિચ્છેદ ગયા, અબંધ પરિણામ થયા, એમ એનો અર્થ. એટલે એમ કહેવું છે અહીંયા કે કોઈને વિશેષ કાળ સિવાય સ્વરૂપ સ્થિરતા થવામાં, શુદ્ધ ઉપયોગ થવામાં, અને એવી રીતે શુદ્ધ ઉપયોગ ન થાય તો તે કાળે આગ્રહ નહીં આવવો જોઈએ. ભાવના હોય અને આગ્રહ ન આવવો જોઈએ. પાછો આગ્રહ ન આવવો જોઈએ એમાં કોઈ ભાવના ઉગાડવાની વાત સમજે તો એ બરાબર નથી. તેની વાત સાથે જ્ઞાનીને સંતુલન હોય છે, પણ એ વાત બીજાઓ સમજતા નથી એટલે સ્પષ્ટ કરે છે. આ શુદ્ધોપયોગના વિષયમાં ચર્ચાઓ અને વિવાદ બહુ ચાલે છે. કોઈ શુદ્ધોપયોગના આગ્રહી એવા હોય છે એને એમ કહે છે કે ભાઈ એ શુદ્ધોપયોગનો આગ્રહ જ્ઞાનીને હોતો નથી. તો થોડી કોઈને એમાં એમ થઈ જાય છે કે બુદ્ધિની ભાવના ઉડાડે છે શું છે? એમ એ નથી, ભાવના રાખીને આગ્રહ નથી એમ કે છે. બે માં ફરક શું છે? કે ભાવનાની અંદર સહજતા છે, આગ્રહની અંદર કૃત્રિમતા છે, અસહજતા છે. આ તફાવત છે. તો મોક્ષ માર્ગ છે એ સહજ છે, આત્મતત્વ પણ સહજ છે, એની પ્રાપ્તિના ઉપાયરૂપ માર્ગ છે એ સહજ છે, અસહજતા એની સાથે કોઈ સંગત નથી. એમ કે ફેર થોડો છે, પણ ફેર છે એ ફેર છે, અને જે થોડો ફેર દેખાય છે પણ અવળો હવળો ફેર છે, અવળો સવળો ફેર છે. આમાં હોય ત્યાં વજન જાય, અને વજન જાય છે ત્યાં આગ્રહ ન થાય. આ એક આ વિષયની સૂક્ષ્મતા છે. તે કાળે આગ્રહ ન કરવો જોઈએ કે અરે શુભભાવ આવશે તો હું ભ્રષ્ટ થઈ જઈશ, ઘણો વખત શુભભાવ રહેશે તો પાછો મારે પરિણતિ છૂટી જશે, હું ભ્રષ્ટ થઈ જઈશ. વચ્ચે શુભભાવ આવે તે અપવાદ માર્ગ છે, સત્સર્ગ માલી છે અને આને અપવાદ માને છે. જે શુદ્ધ ઉપયોગ થયો, શુદ્ધ ઉપયોગ મારે હું તે સિદ્ધાંત છે, અને શુભભાવમાં હું તે અપવાદ છે. તો તે અપવાદ માર્ગ છે, માર્ગથી ભ્રષ્ટપણ ન લીધું, અપવાદ માર્ગ છે. અપવાદ આવ્યો એટલે શુદ્ધિથી ભ્રષ્ટ થઈ ગયો એમ જ્ઞાની નવાને, અથવા એવું જ્ઞાની માનતા જ નથી. એને શુદ્ધભાવ આવે ત્યારે શુદ્ધિથી ભ્રષ્ટ થઈ ગયા છે એમ માનતા નથી, કેમ કે શુદ્ધ પરિણતિ એને ચાલે છે, વર્તે છે. શુદ્ધ પરિણતિ વર્તતી હોવાને લીધે એને શુદ્ધિ ચાલી ગઈ છે એવો ભ્રમ એને થતો નથી, એવી માન્યતા એને થતી નથી. આ તો શું છે? પરિણતિના વિષયને સમજતા નથી. અને ઉદ્યોગનો વિષય પકડીને આગ્રહ કર્યા કરે છે, એમાંથી વાદ વિવાદની ચર્ચા થાય છે. એને કહે એવું નથી, આ સહજતાનો વિષય છે. અને જે તે જ્ઞાનીને એની દ્રષ્ટિમાં પરિપૂર્ણ દ્રવ્યનો જે ખજાનો છે એના કબજા ઉપયોગ અને પરિણતિ એના સ્વકાળાનુસાર સહજ ચાલે છે, એમાં પ્રમાદ પણ નથી, અને એમાં આગ્રહની કૃત્રિમતા પણ નથી, એટલે શિથિલતા પણ નથી, પ્રમાદની શિથિલતા નથી, અને ખોટી ઉતાવળનો આગ્રહ પણ નથી. એવી સંતુલિત પરિસ્થિતિ હોય જ્ઞાન દશાને વિશે. શુદ્ધિમાં વધુ ટકી શકતો નથી, તેથી અપવાદ આવ્યા વિના રહેને જો શુદ્ધોપયોગમાં ટકી જાય તો કઈ પ્રશ્ન નથી, પણ સહજે જે તો શુદ્ધોપયોગ પૂરો થાય છે નીચેના ગુણસ્થાનમાં અને શુદ્ધ ભાવમાં આવી જાય છે સહેજ, એટલે એ આવ્યા વિના રહે નહીં એમ પણ એ જાણે છે કે આ સહેજપણે આ જ પરિસ્થિતિ થાય, બીજું કાંઈ એમાં બને નહીં. સ્થિતિ છે આ તો વસ્તુના સ્વરૂપમાં, કોઈ કૃત્રિમતા કરી શકાતી નથી. ઈચ્છા હોય કે મારે તો શુદ્ધોપયોગમાં જ રહેવું છે પણ એકથી કાંઈ ઈચ્છાથી રહી શકાય છે એમ નથી. ઈચ્છા પણ એક પર્યાય છે અને શુદ્ધોપયોગ પણ એક પર્યાય છે. તો એક પર્યાય બીજી પર્યાયનું કાંઈ કરે નહીં, બંને વચ્ચે વ્યતિરેક છે. વ્યતિરેક એટલે જુદાપણું છે, જુદો જુદાને શું કરે કે જુદો જુદાને કાંઈ કરે નહીં, એનું નામ જુદો. જો આગ્રહ કરે તો સંતુલન ગુમાવીને સંતુલા ગુમાવીને પડે હેઠો, એટલે શુદ્ધ ઉપયોગનો પણ આગ્રહ ને નિષેધ છે. બીજી હજી તો લોકો શુદ્ધનો આગ્રહ કરે છે સંપ્રદાયમાં, લોકો શુદ્ધનો આગ્રહ કરે છે કે શુદ્ધ તો જોઈએ, શુદ્ધ તો રાખવું પડે, શુદ્ધ વગર ન ચાલે એમ કરે. અહીંયા એમ કહે છે કે શુદ્ધનો આગ્રહ નથી, શુદ્ધોપયોગનો આગ્રહ નથી મોક્ષ માર્ગને વિશે. હજી તને ખબર નથી કે પર્યાય ઉપરથી વજન કેટલું ઉઠી જાય છે ત્યારે મોક્ષ માર્ગ ચાલતો હોય છે, નહીં તો મોક્ષ માર્ગ ચાલે નહીં. એટલી પરિસ્થિતિ નહીં સમજતા એને અજ્ઞાન કહેવામાં આવે. વસ્તુ વિશે તે અજાણ્યો છે ત્યાં એને શુદ્ધનો આગ્રહ થાય છે, અહીંયા તો શુદ્ધતાનો પણ આગ્રહ નથી, ઉપયોગનો પણ આગ્રહ નથી. એવા દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં તો ઘણા બોલાયેલા છે, કેમ કે એમને તો પર્યાયની ગમતાનો વિષય મુખ્યપણે ભાષામાં છે. એટલે શુદ્ધો અનુભવ હોવા નહીં હોવા મતભેદ, અવસ્થા મેં નિવેદ કી અવસ્થા હો યા સિદ્ધ કી મુજે કોઈ ફરક પડતા
નહીં,
ઘણી વાતો કરી છે. એ બધું પર્યાય વિષે આગ્રહ તોડવાની વાત છે, ભાવના નથી એમ નથી. ભાવનામાં આવે છે ત્યારે તો નિમિત્ત પ્રધાનતા એટલી બધી કરે છે કે આચાર્યો કે શાસ્ત્ર એકાંતમાં પડતે હૈ તો ઇસમે આનંદ કી બુંદ બુંદ ટપકતી હૈ, ક્યોંકિ આચાર્ય કે શબ્દ મેં આનંદ કી બુંદ બુંદ રહી હૈ, શબ્દોમાં આનંદ છે એમ કે છે, જડમાં આનંદ છે. ઠીક છે, આનંદ ભરા હૈ, આનંદ કી બુંદ બુંદ હૈ, એક એક શબ્દ મેં આનંદ કી બુંદ બુંદ હૈ, તો એકાંત મેં પડતે હૈ તો ઇતના એમ કે. એટલે એ ભાવનામાં છે એ વાત પણ સાબિત થાય છે અને આગ્રહ નથી એ વાત પણ ત્યાં સાબિત થાય છે. બે વાત મળે છે તો કોઈને વિરોધાભાસ લાગે છે કે લે ઘડી કામ કે ઘડી આમ કે ઘડી કામ બોલે છે ઘડી કામ બોલે એમ નથી થાય, એ સંતુલિત દશામાં છે. આમ કે છે એ બરાબર છે અને આમ કે છે એ પણ બરાબર છે, બે બરાબર છે. અનુભવમાં તો આનંદ છે, ત્યાં તો નથી આગ્રહનો વિકલ્પ કે નથી ભાવનાનો વિકલ્પ, ત્યાં તો લીનતા છે. પણ એ બહારની દશામાં શું હોવું જોઈએ તો કે ભાવના સહિત આગ્રહનો અભાવ હોવો જોઈએ. સીધી વાત કરીએ તો ભાવના સહિત એને આગ્રહનો અભાવ હોવો જોઈએ, એટલું જ કહેવું આખા બોલ. એટલે શુદ્ધભાવમાં આવ્યા વિના ન રહે, અપવાદમાં આવે છતાં ઉત્સર્ગમાં જવાની, એટલે શુદ્ધોપયોગરૂપ થવાની ભાવના તે કાળે પણ હોય જ, એને ભાવના હોય હોય ને હોય, અપવાદમાં રહેવું એવું તેને આગ્રહ ન હોય, અપવાદમાં રહેવું એવો એને આગ્રહ, શુદ્ધ ભાવમાં રહેવાનો આગ્રહ ન હોય અને શુદ્ધોપયોગનો પણ આગ્રહ ન હોય, આગ્રહ તો એક વાતનો ન હોય, ભાવના શુદ્ધોપયોગની હોય, ભાવના શુદ્ધોપયોગની જ્ઞાનીને હોતી નથી, એટલે આ ફેર છે, આગ્રહ એકનો નથી, ભાવના એકની છે, ભાવના બે ની હોતી નથી, એમ કરીને એ વિશે સ્પષ્ટ કર્યો.
Thank you.